नमो अरिहंता नमो सिद्धाणं नमो आयरियाणं नमो उवर्जायाणं नमो लोये सर्वसाहूणं मंगलं भगवान वीरो मंगलं गौतमो गणे मंगलं कुंदकुंदार्यो जैन धर्मोस्तु आत्मानुशासन ग्रंथों मंगलाचरण श्री जिन शासन गुरु नमो नाना विधि सुख कार आत्महित उपदेश करे मंगलाचार सोहे जिन शासन में आत्मानुशासन श्रुत जाति दुख हारी सुख कारी साची शासन जाको गुण भद्र कर्ता गुण भद्र जाको जानी भद्र गुण धारी भव्य करत उपासना ऐसे सार शास्त्र को प्रकाशे अर्थ जीवनी को बने उपकार नाशे मिथ्या ब्रह्म वासना ताते देश भाषा करी अर्थ को प्रकाश करो जाते मंद बुद्धि हो के होत अर्थ भाषना जो लक्ष्मी के निलय रूप उन अविनाशी प्रभु को रंतर छू आत्मानुशासन द्रव्य जनों को है शिव का हे आत्मन तू दुख से डर सुख की वांछा करता इसीलिए मैं दुख हारी अब सुखकारी रचना करता मधुर विपाकी उपदेशामृत यह यदि कटु भी भासित हो कटु औषधि ग्राहक रोगी किंचित तू भयभीत श्री गुणभद्र आचार्य रचित आत्मानुशासन ग्रंथाधिराज नो आपणे स्वाध्याय करी रह्या छे। आ ग्रंथमां चरणानुयोगनी अपेक्षाए श्रावक अने मुनिराजोना आचरण केवा होवा जोईए एनी चर्चा करेली छे। जो एमां आ ग्रंथमां जे आपणे अनुक्रमणिका छे पीडीएफमां छे खास तेमां जे बुकमार्क्स होय ने એ બુકમાર્ક્સમાં સબ ટોપિક્સ સરસ બધા વર્ણન કરેલા છે એમાંથી અમુક હું ટોપિક્સ વાંચું છું અને આપણે જો શાસ્ત્રમાં પણ આગળનું જે ઇન્ડેક્સ છે એમાં છે પેજ નંબર 27 છે અને આ વિષયમાં એટલે આ ટેબલ ઓફ કન્ટેન્ટ્સમાં આપણને એક એક વિષયનો ખ્યાલ આવે છે એક એક વિષયનો લગભગ 10-15-20-25 ગાથાઓ છે પછી થોડુંક વિષય બદલીને અલગ ટોપિક એમાં કવર કરવામાં આવ્યો છે તો જો એવી રીતના આપણે નેક્સ્ટ પેજ જોઈએ 28 અત્યારના આપણે વિષય ચાલે છે દોષો કી નિંદા ઓર ગુણો કી પ્રશંસા આવ્યું નેક્સ્ટ પેજ હા જો આમાં આપણે એક 4-5 ટોપિક જોઈએ છે એની ઉપર હતો તપ સમાધિ એવમ ધ્યાન સંયમ યમ નિયમ આદિ કી પ્રેરણા પછી એના પછી આવ્યું જ્ઞાનીઓ કી મહિમા એના પછી દોષો કી નિંદા ઓર ગુણો કી પ્રશંસા જે હમણાં આપણે કરી રહ્યા છે હવે એવા ગુણધારી કોણ હોય છે તો એવા સાધુઓ તો એમની દુર્લભતા અને વિપરીત વૃત્તિ એવા સાધુ બહુ દુર્લભ છે અને અત્યારના જે જોવામાં આવી રહ્યું છે એમાં શું વિપરીત વૃત્તિઓ ચાલે છે એનું આખું વર્ણન કરશે અને એ કરીને પછી છેલ્લે સમરાઈઝ કરશે કે સ્વાધ્યાય અને વસ્તુ વિચાર કરવા લાયક શું છે કે સ્વાધ્યાય અને વસ્તુ વિચાર જ કરવા લાયક છે આવી રીતના આ આત્માનુશાસન ગ્રંથમાં એક પર્યાયના એંગલથી કે ભાઈ સાધુઓ અને શ્રાવકોએ કઈ જાતના આચરણ કરવા જોઈએ એક જેને મોરાલ વેલ્યુઝ કહીએ ને મોરલ વેલ્યુઝ, એથિકલ વેલ્યુઝ, એ બધાનું વર્ણન આમાં બહુ જ સુંદર રીતે આચાર્ય ભગવાને કરેલું છે. તો જો આપણે અહીંયા અત્યારના ચાલે છે દોષો કી નિંદા ઓર ગુણો કી પ્રશંસા, હવે એ ટોપિકમાં આપણે આવીએ અને આપણે કાઢીએ ગાથા નંબર 139, એનું પેજ 229 છે બુકમાં. હવે જો અહીંયા અહીંયાથી આપણે આ નવો ટોપિક ચાલુ થાય છે કે દોષો દૂર કરવા અને ગુણોને ગ્રહણ કરવા, બરાબર. શું હતું ટોપિકનું નામ? દોષો કી નિંદા ઓર ગુણો કી પ્રશંસા, બરાબર. તો જો હવે આ ટોપિકમાં અહીંયા ક્યાંથી આપણે શરૂ કર્યું હતું, આપણે ગાથા થઈ છે અપ ટુ 145. આજે આપણે 145 કદાચ 146 એની ચર્ચા કરશું. તો જો શરૂઆત ક્યાંથી કરી, ગુણહીનતા સે હાનિ હોતી હૈ. આ જીવ ચાર ગતિરૂપ સંસારમાં જે પરિભ્રમણ કરે છે તો ગુણ, ગુણ એટલે કે અહીંયા મુખ્યત્વે તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રત્નત્રય એને જો પ્રગટ કરે તો જીવની વૃદ્ધિ થાય છે અને વૃદ્ધિ થઈને છેવટે મોક્ષને પ્રાપ્ત કરે છે. અને એ ન કરે અને બીજા જ દોષોને ગ્રહણ કર્યા કરે તો જીવની હાનિ થાય છે અને એ ચાર ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કર્યા કરે. બહારમાં પણ આ તો એક સૈદ્ધાંતિક વાતો છે, બહારમાં પણ જે જાતના સંસ્કાર આદિ એ ગ્રહણ કરે છે તો એનાથી જેને નિરંતર કાં તો કર્મ બંધન થાય છે કાં તો કર્મ બંધન તૂટવાનો ઉપાય થાય છે, બરાબર. તો જે જાતનું એને માર્ગદર્શન આદિ મળે અને એમાં એ જે ગ્રહણ કરે તો એ જાતના એના ગુણોની વૃદ્ધિ થાય છે અથવા દોષોની વૃદ્ધિ થાય છે. તો અહીંયા જો ગુણહીનતા સે હાનિ હોતી હૈ, કે જો સાચા માર્ગ ઉપર ન ચાલે, સાચો ધર્મને સમજે નહીં અને દોષોને ગ્રહણ કર્યા કરે તો કઈ જાતની હાનિ થાય છે એનું આમાં પહેલા વર્ણન કર્યું. એના પછી જો આગળ જોઈએ 140 ગાથા, દોષ કા અંશ ભી નિંદ્ય હૈ. આમાં તમને યાદ હોય તો જયતીબેને આખી ઘણી ચર્ચા કરી હતી કે મિથ્યાત્માનો એક અંશ પણ નિંદ્ય છે અને એ સંસારમાં પરિભ્રમણ કરાવવા માટે સફિશિયન્ટ છે. ખરેખર તો જો દોષોની પર્યાય એક સમયની જ છે, દરેક પર્યાય એક સમયની છે ને, એટલે જીવ અનાદિકાળથી દર સમયે નવા નવા દોષ કરે છે અને એને કારણે ચાર ગતિરૂપ સંસારમાં ભ્રમણ કરે છે. જો એ દોષોને જીતીને પોતાના સ્વભાવને પ્રગટ કરે, એક સમયનું પણ સાચું સવળું કામ કરે, એનું કામ થઈ જાય તો એને વધારે પુરુષાર્થ કરવાની જરૂરત જ નથી, બાકીનું બધું ઓટોમેટિકલી થાય છે. ખ્યાલ આવે છે? તો જો દોષનો અંશ પણ નિંદ્ય છે, બરાબર. આની આપણે વાત કરી આગળ. હવે દોષને બતાને વાલે, દોષ બતાને વાલે દુર્જન ભી હિતકારી. આ દોષ બતાને વાલે દુર્જન ભી હિતકારી. આ ગાથામાં શું વર્ણન આવ્યું હતું કે કોઈ ગુરુ હોય, એ ગુરુ જો આપણા દોષોને ઢાંકીને આપણે ખાલી વખાણ જ કર્યા કરે તો જે આપણામાં હજી મિસિંગ ફેક્ટર છે એ ક્યારે ઇમ્પ્રુવ જ ન થાય અને ઇમ્પ્રુવ ન થાય તો જીવ ક્યારે આગળ વધે નહીં. એટલે એવા ગુરુ પણ શું કામના કે જે આપણા ખાલી વખાણ કરે છે. એના કરતા તો કોઈ દુશ્મન હોય વધારે સારા, કે કમસે કમ આપણા દોષને પોઈન્ટ આઉટ કર્યા કરે તો ઇફ વી ટેક ઇટ પોઝિટિવલી તો એનાથી આપણને ઇમ્પ્રુવ થવાના ચાન્સ છે. ખ્યાલ આવે છે? એ આ ગાથામાં એવી રીતના સમરાઈઝ કર્યું. જો આગળ પછી 142, ગુરુ કે કઠોર વચન ભી હિતકારી હૈ. આ ગાથામાં શું કહ્યું કે એવા ગુરુ જે ખરેખર સાચા ગુરુ હોય તો એ આપણા એક એક ભૂલોને પોઈન્ટ આઉટ કરીને કદાચ ઘણીવાર કઠોર વચનથી પણ આપણને કહી દે કે આટલી વાત નથી પડતી, આટલું સમજાતું નથી, પણ એમને એ પોઝિટિવ સેન્સમાં લેતા એ આપણા જ ઇમ્પ્રુવમેન્ટ માટે કહી રહ્યા છે. એટલે કે જો પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચન તો આપણે સાંભળીએ તો ઘણી વાર બહુ કડક હોય છે ને, આપણને કહી દે એ શેઠ આ તો ભિખારા છે, ધૂળ ના પતિ છે, 1 લાખ માગે એ નાનો માગણ અને 1 કરોડ માગે એ મોટો માગણ. કોની સામે કહે છે? સામે ગરીબ લોકો બેઠા છે એની સામે કહે છે? ના, એ ભાવનગરના ઓલા જે શું રાજા હતા
કૃષ્ણકાંત કે શું એની સામે કહે છે કે તું સૌથી મોટો માગણ છે, સૌથી મોટો ભિખારી છે. તો ગુરુના આવા કઠોર વચન પણ એ શેના માટેના છે? કે આપણા માટે હિતકારી છે, આપણને સાચા માર્ગ પર લગાવવા માટે. એટલે ગુરુદેવશ્રીના પ્રવચન આપણે જ્યારે પણ સાંભળીએ ને, જાણે મને જ કહેતા હોય ને એ રીતે સાંભળવું, તો એનું ખરું આપણે એનો ભાવ પકડી શકીએ છીએ. તો જો ગુરુ કે કઠોર વચન બી હિતકારી. હવે આગળ, આવા ધર્માત્માઓ જે આપણા હિતની વાત કરતા હોય એ ખરેખર બહુ દુર્લભ છે. ધર્માત્માઓ કી દુર્લભતા, ધર્માત્માઓ કી દુર્લભતા. જો ખરેખર તો અહીંયા આવીને બેસીને આ તત્વની વાત કરી દેવી બહુ ઈઝી છે. સિદ્ધાંતની વાત, દ્રવ્ય પણ પર્યાયાત્મક આખું વિશ્વ છે, એમાં હું જીવ કેવો છું, ત્રિકાળી શુદ્ધ જીવ છું, બસ પોતાના આત્માનો આશ્રય કરો. આ તો એક સાધારણ મેસેજ થયો ને, એ સાધારણ તત્વનો મેસેજ પણ જરૂરી છે. પણ હવે એ જે મેસેજ આપણને મળ્યો, હવે આપણે ક્યાં અટકીએ છીએ, તો એ આપણી ઇન્ડિવિજ્યુઅલ ભૂલો છે. અને એ પોતાની ક્યાં ભૂલ થાય છે, એ પોતાના જ જ્ઞાનમાં વિચાર ચિંતન મનન કરીને એને સુધારવી, એ પણ એ સૌથી વધારે જરૂરી છે ને હવે તો. કેમ કે નહીં તો એક તત્વનો ઉપદેશ આપણને બધાને ખ્યાલ જ છે કે હવે કરવાનું શું છે, પણ તોય હવે ક્યાં અટકીએ છીએ. એના માટે થઈને આપણને આપણા દોષ બતાવનાર એવા ધર્માત્માઓ ઘણા દુર્લભ છે. જો આગળ 144, વિવેકી જન પ્રશંસામાં સંતુષ્ટ નહીં હોતે. જે વિવેકી જીવ છે એની પ્રશંસા થતી હોય ત્યારે એમાં સંતુષ્ટ થતા નથી, એની પાછળ પણ પોતાના કાંઈક દોષ રહી ગયા હોય તો એનો વિચાર કરે છે, એનું ચિંતન મનન કરે છે અને કેવી રીતના એ દોષ દૂર થાય એનો વિચાર કરે છે. અરે ખરેખર જે મિથ્યાદૃષ્ટિ જીવ છે ને, એને તો પ્રશંસા કરવા માટે કોઈ ટોપિક જ નથી, એને તો કોઈ કારણ જ નથી પ્રશંસા કરવાનું, એને સંતુષ્ટ થવાનું કોઈ કારણ નથી. કેમકે જ્યાં સુધી મિથ્યાત્વ પડેલું છે ત્યાં સુધી સૌથી મોટો દોષ તો પડેલો છે. નાની કોઈ ખ્યાતિ થઈ જાય કે કોઈ, અરે તમે તો બહુ સરસ ભક્તિ કરાવી, અરે તમે બહુ સરસ ક્લાસ લીધો, આવી કોઈ નાની તમારી પ્રશંસા કરી નાખે તો એનાથી શું લાભ? જે મોટો દોષ છે તો હજી પડેલો છે. તો વિવેકી જન જે છે, જે વિચાર ચિંતન મનન કરીને પોતાનો સારા ખરાબનો વિચાર કરે છે, તો એ કોઈ વસ્તુમાં સંતુષ્ટ થતા નથી. બહારથી આપણે વ્યવહારિક વાતો કરીએ વસ્તુ જુદી છે. ત્યારે આજે આજે આ બહુ સરસ ચર્ચા થઈ આપણે, હા બરાબર સરસ ચર્ચા, પણ અંદર બેકગ્રાઉન્ડમાં આપણને ખબર છે ભાઈ ચર્ચા તો ઉપર ઉપર નહીં થઈ ને, અંદર હજી તત્વચિંતન કરીને લીન થઈ ગયા નથી થયા તો શું ફાયદો થયો? ખ્યાલ આવ્યો કે નહીં? તો વિવેકી જન ક્યાંય સંતુષ્ટ થતા નથી. હવે જો આપણી આજની ગાથા, આ ગાથા જેથી મેં લાસ્ટ સન્ડે જ લીધી હતી, એકચ્યુઅલી બે સન્ડે ચાલી અને લાસ્ટ ટાઈમ પૂરી થઈ. આજે આપણે આ ટોપિક લેવાનો છે, જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ કોણ, એની વાત તો આપણે ડિટેલમાં કરશું. હજી આગળ જઈએ, આ જે સેક્શન છે કે ગુણોને ગ્રહણ કરવું અને દોષોને દૂર કરવા, એ સેક્શન 148 ગાથા સુધી આપણું ચાલશે. એટલે આગળના પણ ટાઇટલ આપણે વાંચી લઈએ એટલે આખો ટોપિક આપણને ખ્યાલ આવે. તો જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ કોણ, એના પછી 146, અહિત કા ત્યાગ ઓર હિત મેં પ્રવર્તન કરને કી પ્રેરણા. જો અત્યાર સુધી આચાર્ય ભગવાને આપણને ઉપદેશ કોણ આપી રહ્યું છે? ગુણભદ્ર આચાર્ય. ગુણભદ્ર આચાર્ય પોતે દિગંબર મુનિરાજ છે, એટલે કોઈ જાણે કોઈ સૂફી, જાણે કોઈ સૂફી લેખક હોય, કોઈ ફિલોસોફર હોય, એવું નથી. પોતે ઉપદેશ કોણ આપી રહ્યું છે? સાક્ષાત દિગંબર મુનિરાજ આપણને આ ઉપદેશ આપી રહ્યા છે. એટલે આપણા દોષોને પોઈન્ટ આઉટ કરીને એને દૂર કરવા માટેનો હવે ઉપદેશ આપે છે. અત્યાર સુધી તો એક સાધારણ સિદ્ધાંતો કીધા, અત્યાર સુધી સાધારણ સિદ્ધાંતો કીધા કે જ્ઞાનીઓ દુર્લભ છે, આવા દોષો બતાવનાર દુર્લભ છે આદિ આદિ. હવે આપણને એક ઉપદેશ આપે છે કે આવું કરવા યોગ્ય છે. તો શું કરવા યોગ્ય છે? અહિત કા ત્યાગ ઓર હિત મેં પ્રવર્તન કરને કી પ્રેરણા. એવી કોઈ પણ વસ્તુ કે જે આપણને વિષય કશાય આદિમાં જોડે, શુભરાગ આદિમાં જોડે, એનો ત્યાગ કરીને આત્માર્થમાં જોડે એવી વસ્તુ કરવા યોગ્ય છે, એની આપણે ચર્ચા કરશું, લગભગ આજે જ પહોંચી જશું. જો એના પછીની ગાથા, ગુણો કા ગ્રહણ ઓર દોષો કે ત્યાગ કી પ્રેરણા. હવે પ્રેરણા શું આપે છે કે બધું સમજીને ગુણોને ગ્રહણ કરવો અને દોષોને ત્યાગ કરવો. આગળ કહીને આવ્યો ને કે દોષનો અંશ પણ અહિતકારી છે, એટલે દોષોને પૂરેપૂરો ત્યાગ કરીને ગુણોને પૂરેપૂરા ગ્રહણ કરવા એ જ કાર્યકારી છે. કયા દોષ? આ મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર આદિ દોષને ત્યાગ કરીને સમ્યક દર્શન આદિ ગુણોને ગ્રહણ કરવા. જો આગળની હજી જોઈએ 148 વિવેકી હોકા કર્તવ્ય. આ સમરાઇઝ કરશે કે જે વિવેકી જીવ છે એનું કર્તવ્ય શું છે અને એને શું કરવું જોઈએ. એના પછી ટોપિક ચેન્જ થશે. એના પછી ટોપિક છે મુનિઓની, મુનિઓ મુનિરાજોનું છે ચારિત્ર પાલન. શું ટોપિક છે? સાધુઓ કી દુર્લભતા ઓર વિપરીત વૃત્તિ. એના પછી જે મેઇન ટોપિક બદલાય છે ને, અત્યાર સુધી આપણે દોષો કી નિંદા અને ગુણોનું ગ્રહણ, ગુણોનું પ્રશંસા એ ટોપિક ચાલુ છે. એમાં આપણે લગભગ 139 થી 148 10 ગાથાઓ જોઈ. એના પછી ટોપિક બદલાશે સાધુઓ કી દુર્લભતા ઓર વિપરીત વૃત્તિ, અને એની બધી ગાથાઓ ચાલુ થશે કે ચારિત્ર પાલને વાલે મુનિરાજ વિરલ લે, ત્યાંથી બધી એની ચર્ચાઓ ચાલુ થશે. આ ખ્યાલ આવે છે કોન્ટેક્સ્ટ કે આત્માનુશાસનમાં એક તો સી એટ અ બિગર લેવલ આત્માનુશાસન ગ્રંથમાં કોની વાત છે? કોની વાત છે? પોતાના આત્માની નહીં, ચરણાનિયોગની અપેક્ષા છે, શ્રાવક અને મુનિરાજોના આચરણની વાત છે. આત્માની એટલે કે અધ્યાત્મની વાત તો બધે ગર્ભિત હોય જ છે દરેક અનુયોગમાં, પણ અહીંયા મુખ્યત્વે કોની વાત છે કે શ્રાવક અને મુનિરાજ કેવા હોવા જોઈએ. આ ઇન જનરલ આ દોષોનું ગ્રહણ, સોરી દોષોને દૂર કરવા, ગુણોનું ગ્રહણ આદિ, આ તો શ્રાવક અને મુનિરાજની ભૂમિકામાં શું કરવા યોગ્ય છે એની વાત ચાલે છે ને. કયા એંગલથી વાત છે? આ ચરણાનુયોગના એંગલથી વાત છે. લગભગ આપણને ઉપદેશ કઈ શૈલીમાં મળશે? જેવી રીતના દ્રવ્યાનુયોગમાં દ્રવ્યગુણ પર્યાય છે, 6 દ્રવ્ય છે, 7 તત્વ છે, આ દ્રષ્ટિનો વિષય છે, એ એન્ડલથી અહીંયા વાત નહીં મળે. એ બધા મેસેજીસ આમાં ઇનબિલ્ટ છે જ, પણ વાત કેવી રીતના મળશે? ચરણાનિયમ, આવા તપ કરવા જોઈએ, આવી રીતે દોષ દૂર કરવા જોઈએ, મુનિરાજના આવા આચરણ હોય છે, મુનિરાજના આવા દોષો હોય છે, આવી વિપરીત વૃત્તિ હોય છે, તો આ તો બધી બહારની પર્યાય પર્યાયની વાત છે. ખ્યાલ આવે ને? જો ખરેખર તો જીવે કરવા યોગ્ય છે કે દ્રષ્ટિનો વિષય, એમાં એનું પોતાનું લક્ષ કરીને એમાં લીન થઈ જાય અને રત્નત્રય પ્રગટ કરે તો ખરેખર તો એ ત્રિકાળી આત્માનું લક્ષ્ય કરવા યોગ્ય છે. પણ સાથે આ બધા ઉપદેશ પણ બહારમાં ચરણાનિયોગમાં કેવી રીતના ભૂમિકા જીવોની હોય છે એ જાણવું પણ જરૂરી છે. ખ્યાલ આવે છે? કેમકે આ જાણવાથી આપણને સત્ય માર્ગ કેવો છે, કેવા મુનિરાજ સાચા આદિ હોય, કેવા શ્રાવક સમ્યક દર્શન આદિ ધારે છે, એવા સમ્યક દર્શન સમ્યક દ્રષ્ટિ જીવોની પરિણતિ કેવી હોય છે એની અહીંયાથી આપણને જાણ મળે છે. જો આગળ વાંચે, હવે આપણે આપણી ચાલતી ગાથામાં આવી જઈએ 145. જ્ઞાનીઓમે શ્રેષ્ઠ કોણ? જો અહીંયા વાત આપણી ચાલે છે કે દોષોને દૂર કરવા અને ગુણોને ગ્રહણ કરવા, તો જે ગુણોને ગ્રહણ કરે છે એ જીવ કેવા છે? જે રત્નત્રય પ્રગટ કરે છે એને જ્ઞાની કહેવાય છે. જ્ઞાનીમાં કોણ આવે? મિથ્યા દ્રષ્ટિ આવે કે શ્રાવક આવે કે મુનિરાજ આવે? શ્રાવક ને મુનિરાજ બધા આવી ગયા, બરાબર. ત્યાં જ્ઞાની કહેતા જે પણ સાધક જીવો છે બધા જેમાં આવી ગયા. જો આપણે વાંચીએ, બુદ્ધિમાન પુરુષો કો દોષ પ્રગટ કિયે જાને પર અપને દોષો કો દેખકર ઉસકા ત્યાગ કરના ચાહીએ. બુદ્ધિમાન પુરુષોએ શું કરવું જોઈએ? દોષોને જાણીને એનો ત્યાગ કરવો જોઈએ, ઓર ગુણ દેખને પર ગુણો કા ગ્રહણ કરના ચાહીએ. કોઈ સામે વાળાના કોઈ વિશેષ ગુણ દેખાય અને આપણામાં એ કમી હોય તો એને ગ્રહણ કરવા જોઈએ. યહ બાત આગામી છંદ મેં કહેતે હૈ. એક સામાન્ય જો કોઈ આપણે એમ કહીએ ને કે જૈન એજ્યુકેશનમાં એક સામાન્ય મોરલ વેલ્યુઝ પણ શીખાડવા માટે આ શાસ્ત્ર બહુ જ ઉત્કૃષ્ટ શાસ્ત્ર છે. જનરલી નહીં તો આવું એજ્યુકેશન આપણને ક્યાં મળે? કોઈ સ્કૂલમાં આપણને કોઈ કહે છે કે આવી રીતના તમારા કોઈ તમારા વખાણ કરે તો તમારે બહુ ફૂલી ન જવું, કોઈ તમારા દોષ બતાવે તો એને તમારે ગ્રહણ કરીને એને કરેક્ટ કરવું, આવું ક્યાંય સ્કૂલમાં આપણને શીખાડે છે? પણ ધીઝ આર વેરી ઇમ્પોર્ટન્ટ મોરલ વેલ્યુઝ છે કે નહીં? તો આપણા શાસ્ત્રોમાંથી આવી વસ્તુઓ પણ આપણને શીખવા મળે છે. જો આપણે જીનાગમની વિશેષતા તમે જુઓ, જે દિવ્ય ધ્વનિમાં ચાર અનુયોગોનું વર્ણન આવે છે, તો એક બાજુ તો લોકાલોકનું વર્ણન, દ્વિક સમુદ્રનું વર્ણન, કર્મ આદિનું વર્ણન, એક બાજુ એવી વાત પણ આવે, એક બાજુ કોઈ મહાપુરુષો થઈ ગયા હોય એની સ્ટોરીઝ પણ આવે, અને એ સ્ટોરીમાં એમણે કેવા પરિણામ કર્યા, એમાં એને કેવું દુઃખ ભોગવવું પડ્યું કે કેવી રીતના એનાથી છૂટ્યા, એ બધી વાતો પણ આવે. મૂળ તત્વની પણ વાત આવે છે કે પોતાના આત્માનું ગ્રહણ કરીને જીવ કેવી રીતના સુખી થઈ શકે, પણ સાથે સાથે આવી વાતો પણ આવે છે, આવી વાતો પણ આવે છે. કેમ કે જો જ્યારે આ જીવ ચાર ગતિરૂપ સંસારમાં પ્રવર્તન કરે છે તો દરેક ગતિમાં જીવોના કંઈક ને કંઈક તો પરિણામ થાય છે. હવે એ પરિણામોને મોક્ષ માર્ગ તરફ વાળતા એ જે પણ એના તરફ વાળે છે એ જીવોની પરિણતિ કેવી હોય છે, એ જીવોનું હવે વર્તન કેવું હોય છે એ પણ જાણવું જરૂરી છે. કેમ કે એને જોઈને જ આપણે એમનાથી શીખીએ છીએ. સમજો, ઇમેજિન કરો, દેવશાસ્ત્ર ગુરુ એમ આપણે પૂજ્ય કહીએ ને, સમજો ગુરુઓને કાઢી નાખો, ખાલી દેવ અને શાસ્ત્ર, તો જીનેન્દ્ર ભગવાન તો સૌથી ઊંચી ભૂમિકામાં પહોંચી ગયા. તો એમને જોઈને તો આપણને ભગવાન કેવા હોય એવું સ્વરૂપ ખ્યાલમાં આવે છે, પણ એ ત્યાં સુધી પહોંચવું કેવી રીતના, તો એ કેવી રીતના ખ્યાલમાં આવે? શાસ્ત્રથી તો ચલો થિયોરેટિકલ તમે વાંચી લીધું કે થિયરીમાં આમ છે, પણ સાક્ષાત કોઈ પ્રેક્ટિકલી બતાવનાર હોવું જોઈએ ને, તો આ ગુરુદેવશ્રી જેવા જ્ઞાની ધર્માત્મા છે અથવા મુનિરાજો છે, તો એમનું જીવન જોઈને આપણને ખબર પડે છે કે આ જીવન કેવું હોવું જોઈએ. જો આપણે ઉત્કૃષ્ટ એક્ઝામ્પલ લઈએ પૂછે ગુરુદેવશ્રીનું, એમના પ્રવચનોમાં તો વાત શું આવે કે દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા, ભક્તિ પૂજા આદિ કરવું પણ શુભ ભાવ છે અને એમાં ધર્મ માનવો હે છે, અને પ્રવચન પછી પોતે શું કરે? પ્રવચન પછી પોતે પાછું તરત ભક્તિ કરવા જાય. તો જો બહારના આચરણની વસ્તુ જુદી છે અને અંદર શ્રદ્ધામાં માન્યતા શું હોવી એ જુદી છે, એ એમ નથી કહેતા કે શુભ ભાવ કરવો જ એ છે. એ શું કહે છે? શુભ ભાવમાં ધર્મ માનવો, એમાંથી મને સુખ મળશે એ માનવું, એ ખોટી વાત છે. પણ એવા ભાવ જે જ્ઞાની ધર્માત્મા છે એને આવ્યા વગર રહેતા નથી. ગઈકાલે આપણે દાદરમાં વાત થઈ ને કે અમારે દાદરમાં શુભ ભાવ, અશુભ ભાવ અને શુદ્ધ ભાવની વાત ચાલતી હતી. તો ત્યાં એક ગાથા આવી પ્રવચન સારજીની, તો ત્યાં એમ હતું કે જે અશુભ ભાવ કરે છે, તો જે કુશ્રુતિ કુધર્મ આદિમાં જોડાય છે બધા અશુભ ભાવ છે. તો ત્યાં ચર્ચા કરતા કરતા અમારે વાત નીકળી કે જે સમયે જીવ કાંઈ પણ સમોષણ આદિમાં બેસીને દિવ્ય ધ્વનિ પણ સાંભળે છે તો ત્યારે આત્મામાં લીન નથી ને, તો આત્મામાં લીન નથી એ એંગલથી કેવું છે? એ કુશ્રુતિ છે. જો વાત બહુ કડક છે સાંભળજો તરત ધ્યાનથી, નહીં તો ગડબડ થઈ જાય. જ્યાં અશુભ ભાવની કમ્પેરિઝન કરીએ છે તો શું વસ્તુ કરવા લાયક છે? શુભ ભાવ જ કરવા લાયક છે. ખ્યાલ આવ્યો કે નહીં? શુભ ભાવ જ કરવા લાયક છે. એટલે ભગવાનની પૂજા ભક્તિ આદિ કરવી જોઈએ, દાન આદિ દેવું જોઈએ, પણ જ્યાં એનાથી હવે આગળ વધવું છે અને શુદ્ધ ભાવમાં પોતાના આત્મામાં લીન થવું છે તો ત્યારે શું કરવા યોગ્ય છે? કે આ શુભ ભાવ પણ કરવા યોગ્ય નથી. તો જો આને એટલું સ્ટ્રોંગલી તમે નેગેટ નહીં કરો શુભ ભાવને, તો પછી શુદ્ધ ભાવમાં કેવી રીતના પહોંચશો? કે હા, આ તો કરવા લાયક છે પણ આ પણ કરવું જોઈએ, એમ જો એમ તમે ઢીલું મૂકો તો પછી તો જીવ હંમેશા શુભ ભાવમાં જ રહી જાય કે હા આ પણ કરવા લાયક છે ને, તો કરીએ છીએ, અમે તો કરીએ છીએ તો ત્યાં જ અટકી જવાય. ख्याल आवे ने त्यां अटकी जाओ એટલે આપણે વાત શું ચાલે છે કે જે જ્ઞાની ધર્માત્માઓ છે એ પોતાના જીવનમાં ભલે ગમે તેવી એક્ટિવિટીઝમાં જોડાય છે જેવી રીતના પૂજ્ય ગુરુદેવશ્રીને તમે ભોજન આદિ જુઓ એમના જીવનમાં એમનું સાક્ષાત જે એમનું ડેઇલી જીવન છે ને જુઓ એક તો પહેલા પુરુષાર્થ એમનો કેટલો ક્યાંય ટાઈમ પાસ કરતા જોયા તમે પૂજ્ય ગુરુદેવશ્રીને ક્યારે સોરી આઈ એમ યુઝિંગ કોલોક્વિયલ લેંગ્વેજ પણ કહેવાનો મતલબ કે ક્યાંય આમ જ ચલો આજે જરાક કંટાળો આવે છે તો આજે જરાક કંઈક ટીવી જોઈ લઈએ અથવા કોઈ ઓલું સામાજિક નોવેલ વાંચી લઈએ અથવા તો એમ જ કોઈની સાથે ગપ્પા મારીએ ચલો આજે જરાક કંટાળો આવે છે આપણા જીવનમાં જુઓ આપણે તો રોજ કંટાળો આવે તો શું કરીએ એક તો ઓલું વોટ્સએપ પર ઓલા ઓલા રીલ્સ ને બધું આપણું ચાલતું હોય અથવા ટીવી ચાલુ કરી દઈએ શું આજે જરાક થાકી ગયા કંટાળો આવે છે આજે સંડે છે એટલે જરાક આવે તો પૂજ્ય ગુરુદેવશ્રીના જીવનમાં એમની સાધના જુઓ કેટલો પુરુષાર્થ છે તમે જુઓ એમને એમની પાસે એવી કોઈ પણ વસ્તુઓ છે જેમાં એમ કે પોતાનું આમ ડિસ્ટ્રેક્ટ થઈ જાય એવી કોઈ વસ્તુઓ જ નથી એમની પાસે એ ભલા એમના શાસ્ત્ર ભલા ખ્યાલ આવે છે એમના પહેલે કપડાં આદિ જુઓ એમના પાસે જે પ્રદર્શન છે એમના પરિગ્રહ જુઓ એમનું ભોજન આદિ જુઓ કેટલી એમ સાધક જીવની એક બહારની પ્રવૃત્તિ કેવી હોય છે એનાથી આપણે શીખવા જેવું છે આ બધી વસ્તુ પ્રવચનમાં ના આવે ખ્યાલ આવે પ્રવચનમાં શું આવે એક ભગવાન આત્માની શરણ કરવા જેવું છે તો આપણે જો ખાલી એટલું જ સાંભળીએ તો એનાથી પૂરું શીખતા નથી પણ આ બાહિર આ બહિરંગ જીવન જે એમનું છે એનાથી પણ જોઈને આપણને ઘણું શીખવા મળે છે ખ્યાલ આવે છે કે નહીં જો અત્યારના વાત પેલી શુદ્ધ ભાવની નથી અત્યારના વાત કોની છે આ અશુભથી બચીને શુભમાં આવવાની વાત છે કેમ કે મેં પહેલા છે ને ચરણાયોગના એંગલથી પર્યાયાર્થિક નહીંના એંગલથી આ શાસ્ત્રની રચના આપણી જે પરિણતિ આ વોટ્સએપ આદિમાં વહી જાય છે આપણું જે કયો ડિસ્ટેક્ટ ઉપયોગ વયો જાય છે ત્યાં તો એ કયો ભાવ છે આ ત્રણ માંથી શુભ કે અશુભ કે શુદ્ધ અશુભ ભાવ છે ને ત્યાંથી છૂટીને આ શુભ ભાવમાં આવવા માટે આ જ્ઞાની ધર્માત્માઓની બહિરંગ પરિણતિ જોવી પણ એ આપણા માટે શિક્ષાનું કારણ છે ખ્યાલ આવે છે અને આ શુભમાં કે હવે શુદ્ધમાં જવા માટે તો ઉપદેશ ભરેલા જ છે ખ્યાલ આવે કે નહીં હવે અશુભમાં બેઠા છે અને સીધું શુદ્ધનું આપણે સાંભળીએ છીએ તો જીવ એટલો મોટો જમ્પ મારી શકતો નથી ભલે આમ કંઈ શુભ ભાવથી શુદ્ધ ભાવ થતો નથી પણ સમજો આપણી પહેલાં અંતર્ભૂમિ આપણે એમ કહે ને કે આપણી કોમળતા એવી હોવી જોઈએ વી શુડ બી ઓપન ઇનફ ટુ હિયર મેસેજ અને એના ઉપર તત્વચિંતન આજે આપણું ચાલવું જોઈએ હવે આપણે એટલા ડિસ્ટ્રેક્ટેડ હોઈએ કામમાં નિરંતર આમ આમ જાણે જેવી રીતના જોબ કે બિઝનેસ આદિ કરતા હોય એમને ખ્યાલ હશે 8-10 કલાક તમે જે ત્યાંથી આવ્યા હો ને જાણે બ્લડ પ્રેશર તમારું એટલું હાઈ હોય બીટ્સ એટલા હાઈ હોય કોન્સ્ટન્ટ કંઈક ફોન ચાલતા હોય કોઈકને કંઈક આપવાનું છે કોઈકને આમ ચાલવાનું છે વચ્ચે મેસેજ આવે છે યુ ડોન્ટ હેવ ટાઈમ ટુ બ્રીથ એના જેવી પરિણતિ હોય ને આપણી હવે ત્યાંથી ઘરે આવ્યા અને આપણે કે ચલો સ્વાધ્યાય કરીએ જે તમે આટલા અનઇઝી ઓલામાં હતા અને ત્યાંથી તમારે એકદમ પરિણામને શાંત કરવા છે તો દેટ ટ્રાન્ઝિશન દેટ ઇટ ડઝન્ટ હેપન ઇટ્સ લાઈક ઇટ્સ નોટ અ સ્વિચ ખ્યાલ આવે તમારે પહેલાં તો જરા ઠંડા પડવું પડે આપણા વિચારોને સ્લો કરવા પડે જે અત્યારના આમ આપણું ભાગે છે બધે એને જરા શાંત પાડવા પડે એ શાંત પાડીને પછી એ તત્વ વિચાર ચિંતનમાં જો જીવ જોડાય તો એનું કામ થાય છે ખ્યાલ આવે છે તો આ શાંત પડવા માટે જે વચ્ચેની ભૂમિકા જે છે એની આપણે વાત કરીએ છીએ એ વચ્ચેની ભૂમિકામાં જે જ્ઞાની ધર્માત્માઓ જે છે એની બહિરંગ પરિણતિ જોઈને પણ આપણને શીખવા મળે છે કે આપણું જીવન કેવું હોવું જોઈએ ખ્યાલ આવે છે ચાલો આપણે ગાથા વાંચીએ જ્ઞાનીઓ મેં શ્રેષ્ઠ કોણ હે એની વાત આપણે ચાલે છે જો ગુણ દોષો કે કારણ સે અન્ય કારણો સે નિરપેક્ષ કરતે હૈ જો ગ્રહણ ત્યાગ રે ही है ज्ञानी जन में श्रेष्ठ। अन्य कारणों की अपेक्षा छोड़कर जो जीव गुणों और दोषों के कारण ही ग्रहण और त्याग करते हैं वे ही ज्ञानियों में श्रेष्ठ है। सूर्य जैन, कोई बाहर ना कारण आदि ने मने कोई मदद करी जैसे एम नहीं, पोताना ज गुणों ने ग्रहण करवा अने पोताना ज दोषों ने दूर करवा ए जे करी शके जे ए जे ज्ञानियों मां श्रेष्ठ है, ए जे ज्ञानियों मां श्रेष्ठ है। जो खरेखर गई काले ज हमारी ए फरीदी दादर नु ज रेफर करू छु, हमारी चर्चा चलती थी त्या प्रवचन साजी ग्रंथ चाले छे। प्रवचन साजी ग्रंथ मां आम तो जोवा जे ने तो जे बेसिक प्राथमिक भूमिका वाला जीव होय एने धर्म शू छे समझावे छे। तो एक भाई आया था, ये भाई मारा ओळखीतामां छे, कोईकना ड्राइवर छे, जैन धर्म धर्मी नथी अन्य धर्मी छे, ए आवीने पहली वार बैठा अने ए सांभळता था। अमारी चर्चा चलती थी कि दरेक द्रव्य द्रव्य कोई पर्यायात्मक छे अने ज्यां संयुक्त अवस्था जोवामां आवे छे, आजे जेने आपणे मनुष्य कहीए छे, तेमां जीव एक वस्तु छे, पुद्गल आदि वस्तु जुदी छे, आ शरीर आदि जुदू छे अने बेमां भेद करवो ए ज धर्म छे। बराबर, ए ध्यानी गाथानो सार हतो। एटले वात आपणी शुं चाली कि ए भाई ने जेने पहली वार जैन धर्म सांभळ्यो छे एना एंगल थी तमे विचार करो तो ए तो पोताने शुं माने छे, ए पोताने आ वर्तमान जे अवस्था छे ए ज माने छे कि नहीं? हवे एमने अंदर एक ज्ञायक ज्योति, अंदर कोई जाणनार वस्तु छे, अंदर कोई एवी वस्तु छे जे आ बधु जाणे छे अने अंदर थी एने सुख दुख नो अनुभव करे छे। ए वस्तु जुदी छे अने आ बाहर थी आ जे शरीर आदि वस्तु देखाय छे ए जुदी छे। जो आटलू क्लिक थी जाय खाली, बाकी बधु आजुबाजु नु धर्म नु बधु ज भूली जाओ, खाली आटलू क्लिक थी जाय કે અંદર કોઈ જાણનાર સત્તા જુદી છે, આ મૃત્યુ સમયે એ જાણનાર સત્તા જ અહીંયાથી વહી ગઈ, બાકી તો બધું એમને એમ પડેલું છે, બાકી બધું એમને એમ પડેલું છે ને, આ શરીર એની અંદરની બધો માલ મસાલો બધું એમને એમ છે, પણ અંદરથી એવી એક સત્તા હતી જે જાણતી હતી, સુખ દુઃખનો અનુભવ કરતી હતી, એ વહી ગઈ। હવે એને આપણે બધું ટાંચણી મૂકી બધું આ કરે ને બધું પોસ્ટમોર્ટમ ને બધું, તો એને દુઃખ થાય કેમ નથી થતું? કેમ કે અંદર એવી એક સત્તા હતી જેને દુઃખનો અનુભવ થતો હતો, એ હવે વયું ગયું, હવે એવી સત્તા જ નથી અંદર, હવે જે બચ્યું એ શું છે? એ તો ખાલી પુત્રનો ઢગલો છે, ખ્યાલ આવે કે નહીં? બસ જેને આટલું ક્લિક થઈ જાય તો એનું કામ થઈ જાય કે નહીં? એનું કામ થઈ જાય ને, બસ એ જાણનાર સત્તા, એ જીવ, એ હું છું, આટલું ફક્ત માનવાનું છે, સિમ્પલ। એને જો અહીંયા આપણે લઈ આવીએ, આપણે કહેવાનો મતલબ શું છે કે જીવને પોતાનું કલ્યાણ કરવું હોય તો પોતાનું કલ્યાણ કરવા માટે એને બસ અંદરની જાણનાર સત્તાનો અંદરથી હકાર આવવો જોઈએ કે આ જીવ હું છું, એટલું અંદરથી એને કામ ક્લિક થવું જોઈએ। એટલું જો ક્લિક થયું તો એને બહારથી કાંઈ લેવાની જરૂરત પડતી નથી। ધર્મ કરવા માટે કોઈ મોટું વિશેષ કાર્ય કંઈ કરવાનું જ નથી। જો આપણે જૈન ધર્મ કોઈ સમજો, આપણે પણ નાનાથી મોટા થતા જઈએ ને, તો જ્યારે નાનપણમાં તો પાઠશાળા આદિ બધું શીખ્યા હોય તો પાઠશાળામાં શું શીખીએ? કે ભગવાનના દર્શન આવી રીતના કરવાના, નમોકાર મંત્ર બોલવાનો, ચત્તારી મંગલ પાઠ બોલવાનો, આમ પ્રદક્ષિણા કરવાની, આમ આમ સાષ્ટાંગ નમસ્કાર અને અષ્ટાંગ નમસ્કાર ને બધું શીખીએ ને આપણે ધીમે ધીમે। પછી તીર્થક્ષેત્ર આવા હોય છે, 24 તીર્થંકર ભગવાન એમના ચિહ્ન આવા આવા હોય છે, આદિ આદિ બધું શીખે ને। જૈન ધર્મનું આપણી એમ ખાવા પીવાની પદ્ધતિ કેવી હોય, આઠમ ચૌદસના શું કરવાનું, અષ્ટાનિકા દસ લક્ષણ આદિ બધું આપણે આ બાળપણમાં પાઠશાળાઓમાં શીખીએ છીએ ને, આપણે પછી આ શીખીને શું થાય છે કે હવે જૈન ધર્મ એટલે આ બધું તો કરવું જ પડશે ને, આટલું તો એક ચોવ્યાર તો કરવો પડશે કે નહીં, એક આ તો આપણે આવી રીતના દર્શન તો દિવસમાં કરવા પડશે કે નહીં? જો આ બધું જે છે જે બાળપણમાં આપણને શીખવાડવામાં આવ્યું હતું એનું પ્રયોજન શું હતું? કે આપણને આ સંસારિક ભાવોમાંથી તોડીને અહીંયા મંદિર સુધી લઈ આવવા, ખ્યાલ આવે છે કે મંદિર સુધી લઈ આવવા, અને આ જે વિતરાગતાના જે ઉપદેશ છે એનો જે મેસેજ છે એની સાથે જોડવું, એ વિતરાગતાના મેસેજ સાથે જોડવું, એટલું એનું કાર્ય હતું. હવે એનાથી આગળ વધીને જે ધર્મ કેવી રીતના થાય, તો એ વિતરાગતાનો જે મેસેજ છે એને સમજવું અને અંદરથી અપ્લિક થવું, એનાથી ધર્મ થાય છે. ખ્યાલ આવે છે કે તો એ મેસેજ શું છે, એ વિતરાગતાનો મેસેજ શું છે? એ મેસેજ એટલો સિમ્પલ છે કે આ અંદર એક જે જાણનાર દેખનાર પદાર્થ છે, આત્મા છે, એ હું છું, અને બાકીનું જે શરીર આદિ, આ જે મન વચન કાય આદિ, એ બધું હું નથી. આટલું સિમ્પલ કામ છે. હંમેશા એટલું ધ્યાનમાં રાખવું કે કોઈ તિર્યંચને થઈ શકે, કોઈ તિર્યંચને થઈ શકે, તો ના તો એમને કોઈ શાસ્ત્રનું વિશેષ જ્ઞાન છે, ના તો એમને કોઈ શબ્દોની વિશેષ જાણકારી છે, ના તો એમને જૈન ધર્મના કોઈ આચાર પ્રચાર બહુ ખ્યાલમાં છે, અને તો પણ જો એ પોતાનું કાર્ય કરી શકે છે, રત્નત્રય પ્રગટ કરી શકે, સમ્યક દર્શન પ્રગટ કરી શકે, તો મારા માટે પણ એ વસ્તુ એટલી સિમ્પલ જ હોવી જોઈએ. આપણે છે ને આપણા વિચારોમાં જ ધર્મને બહુ કોમ્પ્લિકેટ કરી નાખીએ છીએ, વેરએઝ ધી એકચ્યુઅલ થિંગ ઇઝ વેરી વેરી સિમ્પલ. ખ્યાલ આવ્યો કે ને? તો જેટલું સિમ્પલ થોટ પ્રોસેસથી વિચાર કરીએ એટલું બહુ ઇઝીલી પ્રગટ થઈ જાય છે. અને એના માટે કાંઈ અન્ય વસ્તુની જરૂર જ નથી, કોઈ વસ્તુ બહારથી લાવવાની જ નથી. તો જ્ઞાની ધર્માત્મા શું વિચાર કરે છે કે કોઈની પણ અપેક્ષા વગર બસ આ પોતાના ગુણોને એટલે કે પોતાના સ્વભાવને સમજવું, અને પોતાના દોષોને, જે આપણી ઊંધી માન્યતા છે, એને દૂર કરવી, આટલું સિમ્પલ કામ છે. અને જે આ કરી લે છે એ જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ છે. ખ્યાલ આવે? જો આપણે આગળ ભાવાત્મા છે, જીવો મેં કિસી કો ગ્રહણ કરને કી ઓર કિસી કો છોડને કી પ્રવૃત્તિ પાઈ જાતી હૈ. આ અનાદિકાળથી આપણી શું અનેક બધા જ જીવની આ જ પ્રવૃત્તિ છે. કાંઈક ગ્રહણ કરવું છે, જે વસ્તુ ગમે છે એ ગ્રહણ કરવી છે, અને જે નથી ગમતું એ છોડવું છે. જૈન ધર્મની તમે અન્ય ધર્મો પણ જોડી લો, ઇન જનરલ જે પણ સદગુણો છે ને, જે સારા ગુણો, ગુડ વેલ્યુઝ, દયા કરવી, જીવો પર દયા કરવી, ગરીબોની આદિ દયા કરવી, અથવા તો સાચું બોલવું, ચોરી આદિ નહીં કરવી, જે મુખ્ય પાંચ પાપ છે, હિંસા, જૂઠ, ચોરી, કુશીલ, પરિગ્રહ, આ પાંચ પાપ એ ફક્ત જૈન ધર્મના સિદ્ધાંત નથી, આ તો બધે જ ધર્મોમાં માનવામાં આવે છે, બધા જ ધર્મોમાં માનવામાં આવે છે. ચોરી ન કરવી એ પણ એક શુભ ભાવ છે ને? તો એ કયા ધર્મ કહે છે તમે ચોરી કરો? કોઈ નથી કહેતું ને. તો આવી તો ગુડ વેલ્યુઝ ગ્રહણ કરવા અને ખરાબ વેલ્યુઝને છોડવા, એવી પ્રવૃત્તિ તો બધા જ જીવની જોવામાં આવે છે, બધા જીવની જોવામાં આવે, ઇવન તિર્યંચોને જોવામાં આવે છે. ત્યાં તો કોઈ ધર્મ જેવો કોન્સેપ્ટ નથી ને, પણ એક સાધારણ એક માનસિક વૃત્તિ, મનોવિજ્ઞાન છે, એવું તો બધે જ જોવામાં આવે છે. જિનસે સમ્યક દર્શનાદિ ગુણ પ્રગટ હો ઉનકા ગ્રહણ કરના ચાહીએ, ઓર જિનસે મિથ્યા દર્શનાદિ દોષ ઉત્પન્ન, મિથ્યા દર્શનાદિ દોષ ઉત્પન્ન હો ઉનકા ત્યાગ કરના ચાહીએ. જે સંઘની પંચેન્દ્રિય થયા, જે મનવાળા થયા, જેનામાં હવે વિચારશીલ જીવ છે, જે વિચાર કરી શકે છે, જો એવા જીવો આ સમ્યક દર્શનને પ્રગટ કરવા માટે ઉપાય ન કરે અને મિથ્યાત્વને આદિ છોડવાનો ઉપાય ન કરે, તો એનું મનુષ્ય પણ જ મિથ્યા છે. સમયસર ગ્રંથમાં અમૃતચંદ્રાચાર્ય કીધું છે કે જો જીવ પોતાના હિત અહિતનો વિચાર નથી કરતો અને ધર્મ પ્રગટ કરવાનો વિચાર નથી કરતો, તો મનુષ્ય અને પશુમાં શું ફરક? એ પશુ સમાન જ છે. ખ્યાલ આવ્યો કે ને? અહીંયા આવીને જૈન ધર્મ આવે છે. બાકી તો જે ઓલા શુભ ભાવને કરવા એ તો બધા જ કહે છે, તો એમાં શું વિશેષતા? પણ જે પોતાના સ્વભાવને ગ્રહણ કરીને સમ્યક દર્શન આદિ પ્રગટ કરવું, એ ખરેખર કરવા યોગ્ય છે, અને ત્યાં જીવનો હિત અહિતનો વિવેક આવે છે. ખ્યાલ આવે છે પ્રતિમભાઈ? જો એના વગર તો આપણું મનુષ્ય જીવન ઓલા પશુમાં શું ફરક? એ લોકો પણ બીજા પર દયા કરે છે, એ લોકો પણ નિરંતર આપણે પૈસા માટે ભાગે છે, એ લોકો ખાવા પીવા માટે ભાગે છે, ફરક શું પડે? સેમ સેમ લાઈફ, ખ્યાલ આવે? એમના ખાલી બીકોઝ એ લોકો તિરિયન છે તો એમની એ જાતની જીવનશૈલી છે. આપણે મનુષ્ય છે તો વી આર ઓર્ગેનાઇઝ, સોસાયટલી વી આર ઓર્ગેનાઇઝ, વી આર નોટ ધેટ ઓર્ગેનાઇઝ. પણ ફરક શું પડ્યો? નહીં તો બેઝિક બેઝિક જે નીડ્સ છે એ તો બધાની સેમ છે, અને એ નીડ્સની જ પૂર્તિ કરવા માટે જો આપણું જીવન વયું જાય તો તિરિયન્સનું પણ એમ વયું જાય છે. સો દેર ઇઝ નો ડિફરન્સ, ખ્યાલ આવે? તો આપણને મનુષ્યપણું મળ્યું, વિચાર કરવાની શક્તિ મળી, તો એનાથી આપણા હિત અહિતનો નિર્ણય કરી લેવો જોઈએ, ખ્યાલ આવે? જો આગળ તો હિત શું છે કે સમ્યક દર્શનાદી ગુણ પ્રગટ કરવા, મિથ્યા દર્શનાદી દૂર કરવા. હવે સમ્યક દર્શન ને મિથ્યા દર્શન શું છે જો કોઈને ખ્યાલ ન હોય, એના માટે અલગ શાસ્ત્ર ભણજો, છ ડાળો ભણજો, ખ્યાલ આવે છે? જો આગળ વાંચો. ઇસ પ્રકાર જો ગુણો ઓર દોષો કો દોષો કે કારણ ગ્રહણ ત્યાગ કરતે હૈ તથા જિનકા અન્ય કોઈ વિષય કશાય આદિ કા પ્રયોજન નહીં પાયા જાતા વે જીવ ઉત્કૃષ્ટ જ્ઞાની જાણના ચાહીએ. જેની આખી પ્રવૃત્તિ સમ્યક દર્શનને પ્રગટ કરવા માટેની છે, હવે જો અન્ય કોઈ વિષય કશાય આદિ પ્રયોજન નહીં પાયા જાતા એટલે શું? વિષય કશાય ટોટલી બંધ થઈ જશે? તો ટોટલી બંધ નહીં થાય. એ જેમ જેમ ભૂમિકા વધે છે એમ એમ એ ધીરે ધીરે સિસ્ટમેટિકલી ઓછા થાય છે, પણ ત્યાં ઇન્ટેન્શન એ નથી, ખ્યાલ આવે? એમનું ઇન્ટેન્શન એ જ્ઞાની ધર્માત્માનું મતલબ વિષય આદિમાં એટલે કે કોઈ પણ એન્જોયમેન્ટ માટેનું એમનું ઇન્ટેન્શન નથી, ખ્યાલ આવે છે? જે આપણે ધર્મ કરીએ, સમજો આપણે અહીંયા મંદિર આદિમાં આવ્યા તો મંદિરમાં આપણે પંચકલ્યાણ પ્રતિષ્ઠા જેવા મોટા ફંક્શન પણ થાય, આપણે પૂજન ભક્તિઓ આદિ પણ થાય છે, આપણે કોઈ એવી સ્વાધ્યાય આદિની ચર્ચા પણ થાય. આજે આપ કહીએ ને આપણે કે આજની ભક્તિમાં તો બહુ મજા, આપણે જે સાંજી ભક્તિઓ થતી હતી ને પંચકલ્યાણકની પહેલા, અરે આજની ભક્તિમાં તો બહુ મજા આવી, એકદમ આનંદ. એ મજા જે આવી એ કઈ મજા આવી? જે અતિન્દ્રિય સુખ અંદરથી આનંદ આવે છે એ વાળી મજા આવી? તો જે આ બહારનું જે એમ કે ને વિષય કશાયની મજા આવી એ તો ખરેખર શુભ ભાવની મજા છે ને? એ કહેતા ડરવું નહીં, શુભ ભાવની જ મજા છે. ખરેખર સુખ નથી, પણ ત્યાં એ જીવોનું પ્રયોજન ઓલા સુખને માણવું નથી, એ તો ટેમ્પરરી એવું થાય છે. પણ ત્યાં બિગર ઇન્ટેન્શન શું છે કે એનાથી પણ ધર્મની વૃદ્ધિ થાય, એ બિગર ઇન્ટેન્શન. તો જે જ્ઞાની ધર્માત્માઓ છે એમના જીવનમાં પણ આવા સ્મોલ સ્મોલ જે વસ્તુઓ છે, જે વિષય કશાયને પોષતા હોય કદાચ, એવું પણ જોવામાં આવે છે, પણ એ એમનું બિગર ઇન્ટેન્શન નથી. હવે જે રીતના સમજો, પંચકલ્યાણકમાં આપણે ત્રણ ભોજનાલય હતા ને મોટા હ્યુજ, અને એમાં રોજનું જમવાનું ને બધું કેવું હતું, જાણે કોઈ રાજાનું જમવાનું હોય એ જાતે એકદમ ફેન્સી એકદમ હતું કે નહીં? તો મજા આવી કે નહીં બોલો, એ જમીને મજા આવી કે નહીં? હા કહેવામાં ડરવું નહીં, મજા આવી. પણ એ કઈ મજા આવી? એ વિષય કશાય નહીં, એ તો ટેમ્પરરી મજા આવી. એટલે ટેમ્પરરી પણ નથી, એ સુખાભાસ છે, ખ્યાલ આવે ને? એક આભાસ થયો કે હા ચલો આ થાય ને મજા. અને લિટરલી એવું છે કે આપણે ઘરે ખીચડી કઢી કે કંઈ ખાઈએ ના તો એમાં મજા આવે, એમાં ટેસ્ટી છે, ચલો પેટ ભરે. અને જ્યારે કાંઈ ફેન્સી કંઈક બનાવ્યું હોય તો મજા આવે છે કે નહીં? પણ એ મજા માણવા માટેની મજા નથી. આપણું જીવન શેના માટે હોવું જોઈએ? આપણું જીવનનું બિગર ઓબ્જેક્ટિવ એ ધર્મની પ્રાપ્તિ કરી લેવા માટે હોવું જોઈએ, ખ્યાલ આવે છે? આ જે નાની નાની મજાઓ છે જો એના પર જ ફોકસ કરીએ તો એવી મજા તો તિરિયન્સને પણ આવે છે. સમજો કોઈ સ્ટ્રે ડોગ હોય એને બીજાને ખાવાનું ના મળતું હોય, અને સડનલી કોઈ પોતાનું ઘરનું બચેલું ખાવાનું હોય ત્યાં મૂકી જાય અને એને મજા પડી જાય, મજા આવે કે નહીં એને? પણ એના જીવનમાં લાંબો વિચાર નથી. આપણે તો ચિંતક વ્યક્તિઓ છે ને, આપણે બધા મનુષ્ય ઇઝ અ થિંકિંગ એનિમલ છે કે નહીં? તો આપણા જીવનમાં તો લાંબો વિચાર હોવો જોઈએ ને કે આપણું જીવન કંઈ આના માટે નથી, આપણું જીવન તો કોઈ બીજા મોટા ઓબ્જેક્ટિવ માટે છે. અને એ મોટું ઓબ્જેક્ટિવ શું છે? કે સમ્યક દર્શન પ્રગટ કરી લેવું, એ આપણા જીવનનું ઓબ્જેક્ટિવ હોવું જોઈએ. જો આપણા બધાના લાઈફમાં કંઈક ને કંઈક ઓક્યુપેશન હશે, કંઈક એજ્યુકેશન હશે, આપણા આપણા ફેમિલી લાગી હશે, બધું જે છે એ છે, દેટ્સ ઓકે, ઓલ ઓફ દેટ કન્ટિન્યુઝ એઝ ઇટ ઇઝ. પણ એટલું ધ્યાન રાખો કે આવી રીતના જીવવું એ આપણું બિગર ઓબ્જેક્ટિવ નથી. આપણું બિગર ઓબ્જેક્ટિવ શું હોવું જોઈએ? ધર્મ પ્રગટ કરી લેવો આપણું બિગર ઓબ્જેક્ટિવ હોવું જોઈએ. એ મનુષ્ય જીવનનું આખું, જેવી રીતના આપણે આપણા લાઈફના ઓલા ગોલ્સ બનાવીએ ને કે ભાઈ મારા જોબનો ગોલ આ છે, એજ્યુકેશનનો ગોલ આ છે, આપણે ફાઇનાન્સીસનો ગોલ આ છે, એવું બધું બનાવીએ ને, તો લાઈફનો ગોલ શું છે? લાઈફનો ગોલ એ છે કે ભાઈ સમ્યક દર્શન પ્રગટ કરી લેવું જોઈએ. ચાલો આગળ વાંચીએ. તો કોઈ વિષય કશાયાદી કા પ્રયોજન નહીં પાયા જતા, વે જીવ ઉત્કૃષ્ટ જ્ઞાની જાનના ચાહે, ક્યોંકી વે અપના હિત સાધતે હૈ ઓર અપના હિત સાધના હિ બુદ્ધિમાનો કા કર્તવ્ય હૈ. જે બુદ્ધિમાન જીવ છે એનું કર્તવ્ય શું છે? કે પોતાનું હિત કરી લે, એનું કર્તવ્ય છે. સમજો કોઈ ફેમિલી હોય, એ ફેમિલીમાં એક હેડ ઓફ ધ ફેમિલી હોય, સમજો દાદાજી હોય કે વોટ એવર જે પણ હોય, હવે એમની ઉંમર ઘણી થઈ ગઈ, 80-85 વર્ષ એવું થઈ ગયું અને એવું લાગે છે કે હવે મૃત્યુ નજીક છે, તો પહેલાથી શું કરવા લાગે? કોઈ સિસ્ટમેટિક પ્લાનિંગ કરવા લાગે ને કે ભાઈ જો હું વયો જાઉં તો મારા પછી શું, તો મારા પછી જે આ મારું નેક્સ્ટ જનરેશન છે એમાં હું આવી રીતના બધું ડિસ્ટ્રીબ્યુશન કરીશ, એના નેક્સ્ટ જનરેશન માટે હું આવી રીતના પ્રોવિઝન કરીશ, એટલે જેટલી મને વિઝિબલ જેટલી 2 પેઢીઓ તો સુરક્ષિત થઈ જાય, બરાબર ને? હવે કોઈ એવું વ્યક્તિ હોય કે સમજો કંઈ કર્યા વગર એમની 5-10 પ્રોપર્ટીઝ છે, કંઈક બેંકના ખાતા છે, વોટ એવર, અને કંઈ પ્લાનિંગ કર્યા વગર એમને વયા જાય તો શું થાય? પછી આગળ જઈને આપણે સમાજના લેવલ પર શું થાય છે? નકામી આર્ગ્યુમેન્ટ, ઝઘડા, અરે કોણ શું ડિસ્ટ્રીબ્યુશન ને કેવી રીતના કરવું, બીકમ્સ અ કેઓસ, બરાબર કે નહીં? તો જે વિચારશીલ વ્યક્તિ હોય શું કરે? બુદ્ધિમાન જીવ શું કરીને જાય? કે વ્યવસ્થિત બધું સિસ્ટમેટિકલી ઓર્ગેનાઇઝ કરીને જાય. એવું કરવું જોઈએ કે નહીં? આ જો સમાજના લેવલે વી આર ટોકિંગ વ્યવહાર, તો કરવું જોઈએ, નહીં તો એને કારણે બધા કશાય ભાવો થાય. તો લૌકિક લેવલ પર પણ જો બુદ્ધિમાન જીવ આવું કરીને જાય છે તો આખા જીવનનો જે ઓબ્જેક્ટિવ હોય, તમે આ ફાઇનાન્સીસ ને બધાનું ડિસ્ટ્રીબ્યુશન તો કરીને ગયા, પણ તમે એ તમારા નેક્સ્ટ જનરેશનને ધર્મના સંસ્કાર આપીને ગયા કે નહીં? ખ્યાલ આવે છે કે નહીં? અને તમે પોતાનું કલ્યાણ પણ કરીને ગયા કે નહીં? નહીં તો તમારું જીવન વ્યર્થ જતું. જેવી રીતના પેલા બીજા વ્યક્તિ આટલું બધું એની પાસે છે પણ ઓર્ગેનાઇઝ કરીને ન જાય તો પછી ઇટ બીકમ્સ અ કેઓસ. એવી જ રીતે આપણા મનુષ્ય ભાવમાં આપણને આટલા પુણ્ય આદિ મળ્યા, આ ધર્મનો ઉપદેશ આદિ મળ્યો, અને જો એને આપણે ઓર્ગેનાઇઝ કરીને આપણું કામ કરીને ન ગયા, દેન ઇટ ઇઝ અ કેઓસ. નેક્સ્ટ ભાવમાં તમને કાંઈ નહીં મળે, અને એ મળશે તો પણ એ ધાર્મિક એંગલ જેવું વૃદ્ધિ કરનાર નહીં મળે. ખ્યાલ આવે કે નહીં? તો ઇટ ઇઝ અ કેઓસ. એટલે બુદ્ધિમાન વ્યક્તિ શું કરે છે? બુદ્ધિમાન વ્યક્તિ તો પોતાનું હિત સાધીને એનું કર્તવ્ય પૂરું કરી લે છે. ખ્યાલ આવ્યો કે? એટલે જો આ ગાથા જે જેના ગામમાં છે ને અલગ અલગ નહી આપે. હા જો, હા ક્વેશ્ચન છે, ક્વેશ્ચન છે રેકોર્ડિંગમાં પણ આવે. ક્વેશ્ચન છે કે એક બાજુ છે કે સંસ્કાર આપી શકો છો એવો ઉપદેશ છે, અને બીજી બાજુ છે કે ભાઈ બધું ક્રમબદ્ધ છે.
તમે જો પૈસાની વાત કરી, હા, કે આપણે ડિસ્ટ્રીબ્યુશન કરીએ.
જે રીતના પૈસાનું ડિસ્ટ્રીબ્યુશન કરી શકાય, જે રીતના સંસ્કાર આપી શકાય, જેવું હમણાં કીધું, પણ બીજું છે તો બધું ક્રમબદ્ધ એવું પણ આવે છે, તો શું ખરેખર લોકોને સંસ્કાર આપી શકાય છે? તો જો જૈન ધર્મમાં વર્ણ કરવાની પદ્ધતિ છે જુદા જુદા રીતે, એને નય કહેવાય છે. એક છે ઉપદેશાત્મક શૈલી, આમ કરો, જૈન ધર્મની રક્ષા કરો, શત્રુંજય આદિની રક્ષા કરો, આપણે વ્રત આદિ પાલન કરો, પૂજા ભક્તિ આદિ કરો, આ શરીરની સાર સંભાળ રાખો તો એનાથી ધર્મ થશે. ખ્યાલ આવે ને? આવા ઉપદેશ આપણા શાસ્ત્રોમાં આપેલા છે. આને ઉપદેશ શૈલી કહેવાય. આ ચરણાનિયોગની પદ્ધતિ છે. દ્રવ્યાનિયોગ શું કહે છે? જીવ જુદા, શરીર જુદા, એ જ તત્વનો સાર, એના સિવાય તો બધું વિસ્તાર. ખ્યાલ આવ્યો કે નહીં? તો જીવ શરીરની સાર સંભાળ રાખી શકે છે કે નહીં? જો ખરેખર તો રાખી શકતો નથી. ખરેખર તો જે દ્રવ્યાનિયોગ કર્ણાનિયોગ આદિ સૂક્ષ્મ વાતો કરે છે એ સાર છે. ચરણાનિયોગ તો લૌકિક ઉપચારની વાતો કરે છે. હવે આવા ઉપદેશ આદિ ન આપવામાં આવે તો આવા લૌકિક જીવનમાં પણ શું કરવું, એના સંસ્કાર કેવી રીતના જીવવાને પડે? એટલે સમજો કે આપણે અધ્યાત્મમાં જ નિરંતર રમી રહીએ. હવે હું હેડ ઓફ ધ ફેમિલી છું, મારા બે છોકરા છે, એના છોકરાઓ છે, આદિ બધું, અને હું નિરંતર સ્વાધ્યાય ચિંતન મનનમાં રહું અને છોકરાઓની પાઠશાળાને આદિ બી ન કરાવું, કે હું થોડી કરાવી શકું છું, એ જીવ સ્વતંત્ર, હું સ્વતંત્ર. તો એવી રીતે તો આગળની પેઢીઓમાં કઈ સંસ્કાર જ નહીં જાય. તો એક છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરી શકતો નથી, એ સિદ્ધાંતની વાત છે, એ સિદ્ધાંતની વાત છે. અને કરી શકતો નથી તો દરેક દ્રવ્યનું જે થાય છે એ બધું ક્રમમાં થાય છે, એવું જ જીનેન્દ્ર ભગવાને જોયેલું છે, એ સિદ્ધાંતની વાત છે. અને એક છે ઉપદેશની શૈલી, કે આવું કરો, આવું કરશો તો કદાચ એ છોકરાઓને સંસ્કાર પડશે, એમને પાઠશાળામાં એડમિટ કરાવો તો કદાચ એને સંસ્કાર પડશે. તો જો આ ઉપદેશની શૈલી છે. હવે જીવ ખરેખર કરી શકતો તો નથી જ, કેમ કે ખરેખર બધું ક્રમબદ્ધ છે, પણ આવી કોશિશ, આવો પુરુષાર્થ કરવો એ આપણું કર્તવ્ય છે. શુભ ભાવમાં છે, બધી શુભ ભાવની વાત અત્યારના ચાલે છે, અત્યારના શુદ્ધ ભાવની. શુદ્ધ ભાવ તો આત્મામાં લીન થઈ જાઓ, એમાં તો બીજું કોઈ અન્ય પદાર્થ આવતો જ નથી વિશ્વનો. ખ્યાલ આવે? પણ અત્યારના તો અન્ય જીવોને પણ એવા સંસ્કાર આપો અને પોતાના પણ ગુણોની વૃદ્ધિ કરો, એવી આપણે વાત આવી ને. હવે સામેવાળો ગ્રહણ કરે કે નહીં એના ભવિતવ્યને આધીન છે. આપણે આપણી રીતે પ્રયાસ કરીએ, સામેવાળો ન સમજે તો એના નસીબ, એના ક્રમબદ્ધ. ખ્યાલ આવે છે કે નહીં? પણ આપણે પણ પુરુષાર્થ ન કરવો તો એ તો પ્રમાદ છે. ખ્યાલ આવે? આપણે આપણું કાર્ય કરવું, બાકી એ જીવની યોગ્યતા. ખ્યાલ આવે? લંડનમાં 44 છોકરાઓ પાઠશાળામાં આવે છે. વેરી ગુડ, બહુ સરસ, કરવું જ જોઈએ. આજે જે નાના છોકરાઓ છે એ આપણા જૈન ધર્મનું ભવિષ્ય છે. આજે આપણે આવડા મોટા આયતનો ને બધું કરીએ છીએ તો એની સાર સંભાળ કોણ રાખશે પાછળ? કાં તો છોકરાઓને સંસ્કાર છે તો એની સંભાળ ભવિષ્યમાં રહેશે. એટલે આ તો કરવું જ જોઈએ, બહુ સારો ઇનિશિયેટિવ છે. ચાલો આપણે શું આજનો ટોપિક શું જોયો? કે જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ કોણ છે? એ બુદ્ધિમાન શ્રેષ્ઠ છે જે પોતાના ગુણોનું ગ્રહણ કરી લે છે અને પોતાના દોષોને દૂર કરે છે. એવા બુદ્ધિમાન જીવો જ શ્રેષ્ઠ છે. આગળની ગાથા જે છે એની નેક્સ્ટ ટાઈમ ચર્ચા કરશું. આગળ શું આવશે? કે અહિતનો ત્યાગ ઓર હિત મેં પ્રવર્તન કરને કી પ્રેરણા. હવે આ સિદ્ધાંતો સમરાઈઝ કર્યા ગુણભદ્ર આચાર્ય, હવે આપણને ઉપદેશ આપે છે. જો આ તો આચાર્ય ભગવાન કહે છે ને, આપણને ઉપદેશ આપે છે કે અહિતનો ત્યાગ કરો, એમ નથી કહેતા ક્રમબદ્ધ છે. ખ્યાલ આવ્યો ને? ક્રમબદ્ધની જગ્યા એની દ્રવ્યાનિયોગમાં છે, એની જગ્યા એની કર્ણાનિયોગમાં છે. એકચ્યુઅલી દ્રવ્યાનિયોગ બી એની જગ્યા એની જગ્યાએ છે. હમણાં તો જે ઉપદેશાત્મક શૈલી આપણી ચાલુ છે એમાં તો આવા જ આવે ઉપદેશ, શુભ ભાવ કરો. ખ્યાલ આવે છે? અને ગુરુદેવ શ્રી કહે છે શુભ ભાવ એ છે. હા, એ આ અત્યારના ક્રિયાનો ક્રિયા સ્પેસિફિક ઉપદેશ છે કે આવું આપણું પ્રવર્તન હોવું જોઈએ, આપણું વ્યવહારિક જીવન આવું હોવું જોઈએ. અંતરની માન્યતા શું હોવી જોઈએ? એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતો નથી. ખ્યાલ આવે? ચાલો જીનવાણી સુધી લેશું. હે જીનવાણી ભારતી તોહી જપો દિન રહે, જો તેરી શરણાગ રહે સો પાવે સુખ છે. જા વાણી કે જ્ઞાન તે સૂજે લો કાલો, સો વાણી મસ્તક નમો સદા દે તું. બોલો જીનવાણી માતનો, અનંત કૃપાની નાશી કાન ગુરુદેવનો, પ્રશમૂર્તિ ભગવતી માતનો, સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો.